પૂજ્ય બહેનશ્રીના વચનામૃત બોલ નંબર 321 અને 322 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 49.
દ્રવમાં અનંત સામર્થ્ય વિરુદ્ધ સામર્થ્ય સ્વરૂપે છે, અનંતા સામર્થ્ય સ્વરૂપે છે, એ પોતાની જાતનો સ્વીકાર એને અહીંયા દ્રવ દ્રષ્ટિ કહેવામાં આવી છે. તો જે દ્રવ દ્રષ્ટિમાં અનંત સામર્થ્યનો સ્વીકાર છે, દ્રવમાં ભરેલા અનંત સામર્થ્યનો એમાં સ્વીકાર છે. આમાં બીજી કોઈ એવી વાત નથી કે એમ સ્વીકારવું તકલીફ થાય. ભગવાને એમ કહે છે કે તારા જ અનંત સામર્થ્યને સ્વીકારવાને અમે કહીએ છીએ, એમાં તમે શું વાંધો? આ કામ અમારે નથી કહ્યું, આ વાંધો થાય. આ કાર્ય એવું છે દ્રવ દ્રષ્ટિનું કે પોતાના જ અનંત સામર્થ્યનો જેમાં સ્વીકાર કરવાનો છે, વિશ્વાસ કરાવવાનો છે કે મારામાં અનંત સામર્થ્ય છે, એવી પ્રતીતિ કરવાની છે કે મારામાં જ્ઞાન આદિ અનંત સામર્થ્ય હૈયાતી ધરાવે છે. અનંત સામર્થ્ય હૈયાતી વર્તમાન હૈયાતી ધરાવે છે એવી જે દ્રવ સ્વભાવની પ્રતીતિ દ્રવ દ્રષ્ટિ કરવામાં આવે છે. નિગોથી માંડીને સિદ્ધ સુધીને કોઈ પણ પર્યાય શુદ્ધ દ્રષ્ટિનો વિષય નથી. શું કહે છે જીવની પર્યાય ઉપર દ્રષ્ટિ છે એમાં તો એને પોતાનો વિકારી ભાવે સ્વીકાર કર્યો છે, પણ કોઈ એમ કહે કે સાધક દશામાં અને સિદ્ધ દશામાં જે સિદ્ધિ પ્રત્યે છે દશામાં એના ઉપર દ્રષ્ટિ રહે તો શું વાંધો, વિકારી પર્યાય ઉપર દ્રષ્ટિ રહે તો બરાબર છે કે આત્મા વિકાર સ્વરૂપ નહીં હોવાથી એ સ્વીકાર તો અનુચિત છે. પણ શુદ્ધ સ્વભાવ ભાવ જે પ્રગટ થયો છે એના ઉપર દ્રષ્ટિ જાય, એના ઉપર દ્રષ્ટિ રહે તો બીજી શું તકલીફ છે? એ તો શુદ્ધતા છે, એ તો ધર્મ છે. પર્યાય ઉપર દ્રષ્ટિ જતાં પર્યાયમાં શુદ્ધતા બંધ થઈ જાય છે, અશુદ્ધતા ઉત્પન્ન થાય છે. અને સાધક દશા રહેતી નથી, શુદ્ધ દશાનું પ્રથમ છે. દ્રષ્ટિનું પરિણમન જે છે એમાં બે જ વાત છે, ત્રીજી વાત નથી. કાં તો એ દ્રષ્ટિ વિકારી ભૂદ્રવને પોતા રૂપે સ્વીકાર કરે, કાં તો એ પર્યાયને સ્વીકાર કરે. જ્યારે એ પર્યાયને સ્વીકાર કરે છે ત્યારે એ મિથ્યા દ્રષ્ટિ અશુદ્ધ પરિણામ સ્વરૂપે જ હોય છે. એમાં શુદ્ધતા ચિંતિત માત્ર શુદ્ધતા હોતી નથી, થતી નથી શુદ્ધતા. અને ચૈતન્ય સ્વભાવ, શુદ્ધ સ્વભાવ, શુદ્ધ પ્રણમન થવાનું કારણ એ જ દ્રવ દ્રષ્ટિ છે. એ સિવાય બીજી કોઈ રીતે શુદ્ધતા થઈ શકે એવું આ જીવ વસ્તુનું વિજ્ઞાન છે. અને દ્રષ્ટિનો વિશે લીધો છે, દ્રષ્ટિનું પ્રકરણ ચાલે છે કે સ્વીકારવું, પ્રતીત કરવું, વિશ્વાસ કરવો. મારામાં અનંત સામર્થ્ય હોય છે, અનંત જ્ઞાન સામર્થ્ય છે, અનંત સુખ સામર્થ્ય છે. અનંત ગુણના સામર્થ્ય સ્વરૂપે છું એવા પોતાના સ્વરૂપનો જે સ્વીકાર અંતર પ્રકૃતિ દ્રવ દ્રષ્ટિ કહેવામાં, કાં તો જીવની દ્રવ દ્રષ્ટિ થતાં એ સાધકથી સુધી સુધીનો પર્યાય પ્રગટ કરે, અને એ સિવાય પર્યાય દ્રષ્ટિથી એ અશુદ્ધતા અને પોતાની સ્વીકારીને અશુદ્ધતા ઉત્પન્ન થાય છે. અને અનાદિ જીવની ચાલ્યું આવ્યું છે કે જીવની અવસ્થામાં જે અસુદ્ધિ વર્તી રહી છે જેને જીવ સ્વભાવના ભેદનથી ચૂતપણું કહેવામાં આવે છે અને એવું જ એને સંસાર સંસરણ કહેતા શું કે સંસરણ સંસરણ કહેતા સંસાર એ સંસાર ભાવને પોતાના રૂપે સંસારી રૂપે જ પોતાને એને માઇનસ સ્વીકાર્યો છે એવી જે એની પ્રકૃતિ છે એ પ્રકૃતિ વિકૃત પ્રકૃતિ છે મિથ્યા પ્રકૃતિ છે કેમ કે પોતાનું ખરેખર સ્વરૂપ છે માંગીને સીધ સુધી વધારે શક્તિ સંકલનથી માંગીને સીધ સુધીની કોઈ પણ પર્યાય શુદ્ધ દ્રષ્ટિનો અથવા દ્રવ દ્રષ્ટિનો અથવા સમ્યક દ્રષ્ટિનો એ વિષય નથી. નિરોધથી માંગીને સીધ સુધીની કોઈ પણ પર્યાય એ સમ્યક દ્રષ્ટિનો આત્મદ્રષ્ટિનો એ વિષય નથી. એના વિષયમાં કોઈ પર્યાયનો સમાવેશ થતો ક્ષણિક એવો જે પર્યાય ભાવ ચાહે શુદ્ધ હોય અશુદ્ધ હોય શુદ્ધમાં અલ્પ શુદ્ધ હોય કે પૂર્ણ શુદ્ધ હોય દ્રષ્ટિ એ સ્વરૂપે પોતાને માત્ર પર્યાય સ્વરૂપે પોતાને સ્વીકારતી સાધક દશામાં અલ્પ શુદ્ધતા અલ્પ અશુદ્ધતામાં વ્યવહાર મોક્ષ માર્ગ અલ્પ શુદ્ધતામાં નિશ્ચય મોક્ષ માર્ગ એ કોઈ પણ દ્રષ્ટિનો વિષય નથી. ખુદ દ્રષ્ટિનું પરિણામ પણ દ્રષ્ટિનો વિષય નથી. દ્રષ્ટિનું પરિણામનો પ્રકાર જ એવો છે એક સ્વદ્રવને સ્વપણે સ્વીકારવું દ્રવ સામાન્યને સ્વપણે સ્વીકારવું આ સિવાય કાંઈ છે નથી નથી કે છે એ કાંઈ પ્રશ્ન દ્રષ્ટિ માટે રહેતો આવી દ્રવ દ્રષ્ટિ છે એ પર્યાયને કઈ રીતે દેખાય દેખાય અથવા પ્રધાન લઈએ તો એમાં પર્યાયનું પ્રધાન કેવું હોય છે તેથી અહીંયા એ પ્રશ્ન જ નથી. એનો જ્યારે વિષય નથી એને એ વિષય કરતી નથી પછી એને કઈ રીતે સર્જે છે એ પ્રશ્ન પણ ચેતની પર્યાય એ પણ એને જોવાનું રહેતું અનુસાર અગિયારમી ગાથામાં આ વિશે બહુ સારી રીતે ચંદ્રચંદ્ર આચાર્યની ગાથામાં અવકાર કરે છે ને વિદ્યમાન સત્ય ભૂત અર્થને પ્રગટ કરે છે અને વ્યવહારને બધો અધિકાર હોવાથી અવિદ્યમાન અસત્યને અભૂત અર્થને પ્રગટ કરે છે. હવે જે સુગમયનો વિષય છે એટલો જ દ્રવ દ્રષ્ટિનો વિષય છે. દ્રષ્ટિના વિષયથી સમજાવવામાં એટલું સ્પષ્ટ કરી ન શકાય જ્યારે નયના દ્રષ્ટિકોણથી વધારે સ્પષ્ટ કહી શકાય છે. કેમ કે દ્રષ્ટિનો વિષય દ્રવ સામાન્ય નિર્વિકલ્પ છે દ્રષ્ટિ પોતે પણ નિર્વિકલ્પ છે બંને નિર્વિકલ્પ છે અને વિકલ્પવાળું જ્ઞાન છે, વિચારમય જે જ્ઞાન છે, તે પૂર્વક ભાષાનો પ્રયોગ હોય છે. ભાષા જે કહેવાનો જે કથનનો પ્રકાર છે એમાં તો વિચાર સહિત ભાષાની પ્રવૃત્તિ થાય છે. નિર્વિકલ્પ દિશામાં કદી ભાષાની પ્રવૃત્તિ થતી નથી. મુનિરાજ પ્રવચન કરતા હોય અને ક્ષણે ક્ષણે નિર્વિકલ્પ થતા હોય પ્રવચન કરતા કરતા, ત્યારે પણ નિર્વિકલ્પ દિશામાં જાણે ભાષાની પ્રવૃત્તિ અને છતાં વિષયનો દોર પૂરતો નથી. અરે વિષયનો દોર તૂટતો નથી એટલું તો નહીં, પણ એમના શ્રીમુખેથી પરમાગમ જરે છે. એમના મુખેથી તો પરમાગમ જરતા હોય છે. એવી એમનું માનું છે, એમના પરમાગમની રચના થાય. વિષય કહેવાનો અર્થ આશય છે કે અસાધારણ રીતે એમની વાણીમાં વિષય વ્યક્ત થાય છે. ભાષાનો યોગ હોય છે કે એટલી વિશેષતા આવે છે, પરિણમન પણ એટલું વિશેષ છે. તો ભાષામાં પણ વિષયને સ્પષ્ટ કરવામાં પણ એટલો જ વિશેષ સવિશેષ પ્રકાર હોય છે. આત્મામાં નથી, શુદ્ધાત્મામાં નથી, ધ્રુવાત્મામાં નથી, એવો જે સગવડ વ્યવહારનો વિષય એને અભિકાસને અસત્યાસ કહેવામાં આવ્યો છે અને અવિદ્યમાન કહેવામાં આવ્યો છે. પણ એમ નથી, કોઈ પણ પર્યાય અંશમાં સામાન્ય સ્વીકારી અંશમાં વિદ્યમાનપણું નથી. એનાથી એ રહીત છે, પણ પુરુષ ભાષા માત્ર કે તેનાથી પારિણામિક ભાવ છે કે સુધોપયોગ આદિ મોક્ષ માર્ગના કે કોઈ પણ પરિણામથી રહીત છે, કોઈ પણ પરિણામથી તે શૂન્ય છે, તે સર્વ પરિણામથી નિષ્ક્રિય છે અને સર્વ પરિણામથી રહીત છે. રહીત શૂન્ય અને અભાવ સ્વરૂપ છે. ત્રીજો બોલા સર્વ પરિણામના એ અભાવ સ્વરૂપ છે. અભાવ કહો કે સદભાવ નથી એમ કહો, કે વિદ્યમાનતા નથી એમ કહો, કે અભૂતપણ છે એમ કહો. પરિપૂર્ણ સિદ્ધ પરિણામની કે મુનિ દશાની ભાવના આવે છે અને એવી ભાવના ન હોય એવું કોઈ સમ્યક દ્રષ્ટિને બનતું નથી. કેમ કે પૂર્ણતાના લક્ષ્ય એને શુદ્ધતાની શરૂઆત થઈ છે. પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત તે પૂર્ણતા મુક્ત છે. મોક્ષનું ધ્યેય છે, પરિપૂર્ણ સિદ્ધ થવાનો ધ્યેય છે, સંપૂર્ણ નિર્દોષનું નિષ્કલન થવાનો ધ્યેય છે. એવા ધર્મીને, એવા સમ્યક દ્રષ્ટિને દરેક પર્યાય વિષયક ભાવના મુનિપણાની અને મોક્ષ દશાની હોય છે, તો પણ તે ભાવના સહિતપણામાં દ્રષ્ટિ ક્યારેય પણ કોઈ પણ પર્યાયને વિષય કરતી નથી. ઉત્પન્ન થયેલા એવા સાધક ભાવને વિષય કરતી નથી અને અનુત્પન્ન એવા મોક્ષ પર્યાયને પણ એ વિષય કરતી નથી. આ સાધકી દિશામાં મુક્ત પર્યાય ઉપર નથી થયું, તો પણ દ્રષ્ટિ ત્યાં લંબાતી નથી કે મુક્ત પર્યાય આવે પછી. કેમ એમ છે આ પ્રશ્ન? દ્રષ્ટિને જે વિષય હાથ લાગ્યો છે એ એક સમય મુક્ત પર્યાય છે, અનંત ગુણ છે. પછી મોક્ષ પર્યાયને લેવા જવાનું કામ દ્રષ્ટિમાં થતું નથી. એને તો પૂરો ખજાનો પૂરેપૂરો હાથમાં આવી ગયો છે. અધૂરું રહ્યું હોય તો કાંઈક ઈચ્છે ને, તો કાંઈ ઈચ્છે. વિચિત્રતા એ છે કે ભાવના મોક્ષ પર્યાયની હોવા છતાં એ ભાવનાનો દ્રષ્ટિ નિષેધ કરે છે. નિષેધ કરે છે એટલે દ્રષ્ટિ એના સામું જોઈને નિષેધ કરે છે એમ નથી, એ ભાવનાને દ્રષ્ટિ વિષય કરતી નથી એમાં એનો નિષેધ ને અનાદર આવી જાય છે. જો એક જ સાધક જીવની પરિણમની વિચિત્રતા જુઓ, શુદ્ધ દ્રષ્ટિ નો વિષય નથી. સાધક દશા પણ શુદ્ધ દ્રષ્ટિના વિષયભૂત મૂળ સ્વભાવમાં નથી. વર્તમાન વર્તતી સાધક દશા પણ સાધક જીવ એવો અનુભવ કરે છે કે મારા મૂળ સ્વરૂપમાં વર્તતી દશા નથી. તેથી તો ખુદ કુંદકુંદાચાર્ય એમ કહ્યું કે નવી હોદી પમતો ન પમતો જાણવો બીજો ભાવો. હું પ્રમતે નથી અને હું અપ્રમત પણ નથી. એક જુદો બીજો એવો જ્ઞાયક ભાવ છું. પ્રમત અપ્રમત થી ભિન્ન બીજો એવો એ જ્ઞાયક ભાવ છે, એ મારા એ સ્વરૂપે હું છું. વર્તમાન વર્તતી મુનિ દશામાં જે પ્રમત અપ્રમતપણાની પર્યાય, એ પર્યાય હું નથી. એટલે હું મુનિ નથી, હું આત્મા છું. હું મિથ્યા દ્રષ્ટિ તો નથી, પણ હું સાધકે નથી અને હું સિદ્ધે નથી. પછી ગ્રસ્ત છું, ત્યાગી છું, બ્રહ્મચારી છું, એમ કાંઈ વાત રહેતી. આત્મા હું આત્મા છું, એ નાયક ભાવ છું, એવું હું આત્મા. પછી ગાથામાં હું જ નાયક છું એવો બોલ આવ્યો છે. પછી ગાથા એ આખા સમયસારનું હાર્દ છે, અને એમાં હું જ્ઞાયક છું એવો બોલ આવ્યો છે. એ મર્મને પકડીને 318માં એ વાત બનતી લીધી છે કે હું જ્ઞાયક છું તે પ્રકાર મૂળભૂત છે. આ સમયસાર થાય છે. 318 ગાથાના આ બોલમાં આખું સમયસાર થાય છે કે હું જ્ઞાયક છું. એમ કહી શકાય કે છઠ્ઠી ગાથામાં આખું સમયસાર થાય છે. એવી વાત અહીંયા 318માં આખું સમયસાર થાય છે. કેટલો મર્મ થાય છે ભલે કહેતા પણ રહસ્ય લઈને આવે છે. અનંત આગમ ભરેલા છે. જ્ઞાનીના એક વચનમાં અનંત આગમ ભરેલા છે. કેમ કે સર્વ આગમની સર્વ અપેક્ષાઓ એક વચન કહેતા અમારો ઉપયોગ જાણે હજારો શાસ્ત્રમાં ફરી વળે છે. પોતે પોતાને માટે એક વચન કહેતા અમારો ઉપયોગ હજારો શાસ્ત્રમાં જાણે ફરી વળે. સ્તુત જ્ઞાનની નિર્મળતા અને સ્તુત જ્ઞાનની વિશિષ્ટતાનો દ્રષ્ટિપણામાં અંદાજ આવવો મુશ્કેલ છે. એનું અનુમાન થવું મુશ્કેલ છે. સિદ્ધાર્થમાં તો કેવો હશે જે ધર્મક ગ્રહસ્થને જોવામાં દેખાતા સમય દ્રષ્ટિના સ્તુત જ્ઞાનનો ઉપયોગ એક વચન એક વાક્ય કહેતા હજારો આગમમાં ફરી વળતો હોય એનો અંદાજ શું કરે. પરિણમન સહિત જેનો વચન વ્યવહાર ચાલતો હોય છે અને અંતરમાં આત્મ સ્વરૂપની જાગૃત ચૈતન્યની વૃત્તિ સહિત ક્રિયાચેષ્ટિત પણ જેનો દેખાય છે એની હૈયાતી એ જગતમાં બહુ મોટી વાત છે. એની બિન હૈયાતી એ બહુ મોટી વાત છે. બિન હૈયાતી એટલી વજન પડે સાધક દેખા પણ શુદ્ધ દ્રષ્ટિના વિષયભૂત મૂળ સ્વભાવમાં નથી. સાધક એમ જોવે છે કે હું સાધક નથી. એક વખત ચર્ચા ચાલતી હતી સજાની દિશા તો હું જોઉં છું અપરિણામી છું. એક દ્રષ્ટિ વધારે પણ હું સાધક નથી ને હું બાધક નથી. એમ સાધક તો ખરા કઈ સાધક દશામાં આવું વિજ્ઞાન હોય છે આવું સાધક પણ તો ખરું ને સાધક નથી ને બાધક નથી. એમ કહેતા પર્યાયમાં પ્રવર્તતા અથવા સર્વ પર્યાય ભાવોથી હું પર છું કે જેની અપેક્ષા મને લાગુ પડતી નથી એવો હું એનાથી પર છું. પર કહેતા એનાથી નિરપેક્ષ થઈ જાય છે. એ મૂળ સ્વભાવમાં નથી. દ્રઢ દ્રષ્ટિ કરવાથી જ આગળ જવાય છે. આવી શુદ્ધ દેવની દ્રષ્ટિ કરવાથી જ આગળ જવાય છે. શુદ્ધ પર્યાયની દ્રષ્ટિથી પણ આગળ જવાતું નથી, શુદ્ધ પર્યાયની દ્રષ્ટિ પણ સાચી દ્રષ્ટિ નથી, શુદ્ધ પર્યાયની દ્રષ્ટિ પણ મિથ્યા દ્રષ્ટિ એટલે ખોટી દ્રષ્ટિ છે. કેમ કે શુદ્ધ પર્યાયની દ્રષ્ટિ શુદ્ધ પર્યાયવાનને તો હતી નથી, મિથ્યા દ્રષ્ટિ પણ આમાં શુદ્ધ પર્યાયને કલ્પના કરવામાં આવે છે એ કાંઈ અમે પછી પહોંચ્યા છે. દ્રઢ દ્રષ્ટિ કરવાથી જ આગળ જવાય છે અથવા પરિણમનનો વિકાસ પરિણમ કોઈ વિકાસ સાધક દિશામાં થાય છે આગળ જવું પોતે વિકાસ થવો પૂર્ણતા સુધીની પૂર્ણતા સુધીની સર્વ ક્રિયા એમ મૂળ દ્રઢ દ્રષ્ટિ વિકાસ અનુભવ પ્રકાશ કરે શ્રદ્ધાનો ફૂટ સમયે સમયે વારંવાર પોતાનો ફૂટ લાગે છે. શ્રદ્ધા પણ પરિણમન છે ને, તો જેમ કોઈ ઔષધિને ઘટતા એનો ફૂટ લાગે છે અને જેમ જેમ એને ફૂટ આપવામાં આવે છે એ ઔષધિની શક્તિ વ્યક્ત થાય છે, બહાર પ્રસિદ્ધ થાય છે. આ સહસ્ત્ર ફૂટી અબરગ વસ્ત્ર એને ઘસી ઘસીને હજાર વાર ઘસી ઘસી હજાર વાર એટલે ફૂટ આપે એટલે અંતમાં એની શક્તિ વ્યક્ત કરવાની પ્રક્રિયા થાય છે. એમાં શ્રદ્ધાનું જે પરિણમન એકલા શુદ્ધાત્માને ગ્રહવું ચાલતી અવસ્થાને પણ વિષય કરવો નહીં, એકલા શુદ્ધાત્માને ગ્રહવું એવું જે શ્રદ્ધાંતમાં શુદ્ધાત્માનું ગ્રહણ થવું એનું વારંવાર જે ચૂક લાગે છે અને બધું ખીલી છે એવું જ્ઞાન કરીને વિકાસ સિદ્ધ પરમાત્માઓ સિદ્ધ દિશામાં સાદી અનંતકાળ રહે છે એનું આવું શ્રદ્ધાંત છે. શુદ્ધ પર્યાયની દ્રષ્ટિથી પણ આગળ જવાતું નથી, એ જ દ્રઢ દ્રષ્ટિથી જ આગળ જવાય છે. દ્રઢ દ્રષ્ટિમાં માત્ર શુદ્ધ અખંડ દ્રવ્ય સામાન્ય નો જ સ્વીકાર હોય છે. દ્રવ્ય દ્રષ્ટિમાં તો એક દ્રવ્યનો જ સ્વીકાર, માત્ર દ્રવ્યનો શુદ્ધ દ્રવ્યનો સ્વીકાર એને જ દ્રવ્ય દ્રષ્ટિ કહેવાય છે, એ સિવાય દ્રવ્ય દ્રષ્ટિ કહેવાતી નથી. બોલ આવે છે શ્રદ્ધાન કરવું આત્માનું શ્રદ્ધાન કરવું એવા આત્માનું શ્રદ્ધાન કરવું કે જે આત્માનું શ્રદ્ધાન કરતા મોક્ષ સમાય છે એવા આત્માનું શ્રદ્ધાન કરવું અમારે ચર્ચા ચાલતી હતી. શાંતિ ચર્ચા દ્રષ્ટિ તો પર્યાયને સ્વીકારતી નથી અને વળિયા પર્યાયમાં મોક્ષ થાય એવા આત્માનું સ્મરણ કરીને એવી કેમ વાત આવે છે? ગાથામાં જે આત્માનું સ્મરણ કરવાની વાત છે એમાં એવી વાત લીધી છે આવું કેમ સ્મરણ કરો એવી વાત કેમ આવી છે? પર્યાય તો એમાં વિષય નથી બરાબર છે. કેવી રીતે મોક્ષાર્થી પૂરું તેનું શ્રદ્ધાન કરવું કે શ્રદ્ધાન કરવું કે એમ કહીને ઇન્વર્ટેડ કોમામાં અવતરણ સિંહમાં એ શ્રદ્ધાનનો વિષય કેવો કે આ જ આત્મા છે, આત્મા તો બરાબર છે એનું શ્રદ્ધાન આ જ આત્મા છે ત્યાં સુધી તો વાત બરાબર છે, પણ તેનું આચરણ કરવાથી અવશ્ય કર્મોથી છૂટી શકાશે એ તો અવસ્થાનો વિષય થઈ ગયા. તો આ અવસ્થાના વિષયમાં આવું શ્રદ્ધાન કરવું એ વાત અહીંયા ક્યાંથી આવી? આ ક્રોસ દલીલ બરાબર આવો આપણે ખાસ કરી ટીકામાં એમ વાત નથી, શંકર ટીકામાં એમ વાત નથી. તરત ધ્યાન દે તો ખ્યાલ માટે ગુજરાતી પાછળ ઓછી કરી ફેર લઈ ગયો આમાં તો અનુવાદ માં કેમ ફેર થાય એમાં કોઈ ફેરફાર તમારે કરવો આક્ષેપ હતો કે સોંગર વાળા શાસ્ત્ર માં કરવી લાગ્યા નવું નવું પહેલું શાસ્ત્ર અનુવાદ માં તો નામ આત્મા તેથી તે જ એક શ્રદ્ધા કરવા લાયક મૂળમાં તો આટલી જ વાત એટલે જયારે શ્રદ્ધાનો વિષય ચાલ્યો છે ત્યારે આચાર્ય એ વાત બરાબર રાખી શકે શ્રદ્ધાના વિષયમાં ભૂલવી શ્રદ્ધાનું કથન જ્ઞાન પ્રદાન અને શ્રદ્ધાનું કથન આચરણ પ્રદાન પણ કરી શકાય છે એવું કથન કરવામાં દોષ નથી પણ સમજણ તો શ્રદ્ધાના વિષયની જેમ છે તેમ બરાબર હોવી જોઈએ એવી રીતે જ્ઞાનનું કથન શ્રદ્ધા પ્રધાન કે આચરણ પ્રધાન કરી શકાય છે એવી જ રીતે ચારિત્રનું આચરણનું કથન શ્રદ્ધા પ્રધાન અને જ્ઞાન પ્રધાન કરી શકાય છે એમ દર્શનના ચારિત્રમાં કથન કરવાનો માત્ર દોષ છે એવું તો કાંઈ નથી તેથી અહીંયા સમજાવવા માંગે તો એનો કાંઈ એ રીતે દોષ નથી આચરણ પ્રધાન કથન શ્રદ્ધાનું આચરણ પ્રધાન કથન એ ન્યાય દોષ નથી પાછા પણ કોઈને એવો તર્ક થાય કે શ્રદ્ધાનો વિષય ચાલ્યો છે અને આચરણ પર્યાયનો આમાં કેમ લીધો શ્રદ્ધાના વિષયમાં તો મૂળમાં આચાર જીવો કરજો તથા આત્મના મોક્ષાર્થીના પ્રથમેવ આત્મા જ્ઞાતવ્ય રાજાનું દ્રષ્ટાંત છે ને તથા એ તથા માંથી કાજો એ પ્રકારે એમાંથી કાજો દ્રવ દ્રષ્ટિમાં માત્ર સામાન્ય વિચાર હોય છે એ સિવાય પોતાના સ્વરૂપે એમાં પર્યાયને પણ મેળવવામાં આવતી દ્રવ દ્રષ્ટિનું પ્રમાણ હોય છે એ વિષયમાં સુગાનજીના વચનોમાં વધારે પ્રકાશ થશે દ્રવ દ્રષ્ટિ પ્રકાશ એટલે ગ્રંથનું નામ દ્રવ દ્રષ્ટિ પ્રકાશ આવો વિષય ચાલે છે ત્યારે પોતે એવું કહે છે કે અવસ્થામાં નિરોધ પર્યાય હો કે અવસ્થામાં મોક્ષ પર્યાય હો મને દ્રવને એટલે મને દ્રવમાં પોતા પણ છે ને પોતા પણ આનું શ્રદ્ધા નહીં મને નિરોધની પર્યાયથી નુકસાન નથી અને મોક્ષની પર્યાયથી મને લાભ નથી આવી રીતે બહુ સારો સમય કે દ્રષ્ટિનો વિષય એવો જે હું, એ હું પર્યાય માત્ર થી નિરપેક્ષ છું. જો હું પર્યાય માત્ર ની અપેક્ષા ન રાખતો તો નિરોધની પર્યાયના નુકસાનની અપેક્ષા ને મોક્ષના પર્યાયના લાભની અપેક્ષાનો સવાલ રહેતો નથી. એ પોતે એમ લઈ દીધું કે મને એથી નુકસાને નથી ને મને તેથી લાભ પણ નથી. એનું નામ સ્વીકાર છે, દ્રવ સામાન્ય નો સ્વીકાર એનું નામ છે. દ્રષ્ટિના જોરમાં બોલ છે, બરોબર. પર્યાય નું ક્ષેત્ર જુદું છે અને મારું ક્ષેત્ર જુદું છે. પર્યાય નું ક્ષેત્ર જુદું છે, સામાન્યનું ક્ષેત્ર જુદું છે અને વિશેષનું ક્ષેત્ર જુદું છે એમ કહેવાને બદલે પર્યાયનું ક્ષેત્ર જુદું અને મારું ક્ષેત્ર જુદું કેમ કે મારું સ્વીકાર અસ્તિત્વ મારા દ્રવ સામાન્યમાં છે. ભલે બંધારણ એવું નથી તો પણ અત્યારે બંધારણ થી પર જઈને વાત છે, વસ્તુના બંધારણ થી પર જઈને વાત છે. એમાં બંધારણની અપેક્ષા લાગુ પડાય નહીં. ફિઝિકલી અહીંયા તાન લડાવાય જ નહીં. જે આગમનો વિષય જેમાં દ્રવ્યક્ષેત્રતા ભાવથી પદાર્થનું બંધારણ નિરૂપિત થયું એ અહીંયા લાગુ ન પડાય એટલા માટે કે તેનાથી આ પર છે. પર છે એટલે નિરપેક્ષ છે. લાગુ પાડવા જાય તો એનું જે ફોર્સ છે એ તૂટી જાય છે. દ્રવ્યદ્રષ્ટિના જોરમાં એવું કથન કરવું નિર્દોષ છે. એવું કથન કરવું તે પણ દ્રવ્યદ્રષ્ટિના જોરમાં, જોર વગર કથન કરે એમને ફપકારે રાખે એમ નહીં. પછી ખાલી ભાષાની ગડબડ થઈ જાય, ભાષાનો રસ એમાં આવી જાય. ભાવનો રસ ન રહે તો ભાષાનો રસ આવી જાય. જે પૂદગળ રસ છે અને ચૈતન્ય રસ નથી એ પરિસ્થિતિ. ત્રણસો ને બાવીસ જ્ઞાનીની દ્રષ્ટિ અખંડ ચૈતન્યમાં ભેદ પાડતી. આત્મા જે અખંડ ચૈતન્ય સ્વરૂપ છે, દ્રષ્ટિનો જે વિષય છે, એમાં જ્ઞાનના દ્રષ્ટિકોણથી મર્યાદિતપણે ગુણભેદો રહ્યા હોવા છતાં દ્રષ્ટિમાં તે ગુણભેદો દેખાતા નથી. જો કે શુદ્ધ નયમાં એ દેખાતા નથી. ગુણભેદો તે શુદ્ધ નયનો વિષય નથી પણ વ્યવહાર નહીં નો વિષય છે, અર્થાત અશુદ્ધ નહીં નો વિષય છે. એમ છે જ્ઞાનનો નય હોવા છતાં આ પરિસ્થિતિ છે. તો દ્રષ્ટિ માટે તો પ્રશ્ન જ રહેતો નથી. એવું ઉત્તર થવા યોગ્ય છે કે અંદર ગુણભેદો રહેવા હોવા છતાં નહીં જોવાય, ન જોવાય તો જ્ઞાન મિથ્યા નહીં ઠરે અને ન દેખાય તો દ્રષ્ટિ મિથ્યા નહીં ઠરે. તો આવો એક પ્રશ્ન થવા યોગ્ય છે. પણ એક જ પદાર્થને અનેક ધર્મ છે અને તે ધર્મથી તેને જોવું કે તે નયનું પ્રયોજન છે. ત્યારે બીજો ધર્મ ન જોવે તો તેથી કાંઈ એમાં દોષ આવતો નથી, કેમ કે એનું પ્રયોજન જ બીજા ધર્મને જોતા પોતાના એક ચોક્કસ ધર્મને જોવાનો છે. દાખલા તરીકે કોઈ પુત્રો પોતાના પિતાને જુએ છે ત્યારે પોતાના પિતાના દ્રષ્ટિકોણથી જ એને એ જુએ છે, પણ મારો પિતા એના પિતાનો પુત્ર છે એવો દ્રષ્ટિકોણ ત્યાં અપનાવતો નથી. એટલે કે પુત્ર પણ એને ત્યાં એ જોતો નથી પણ પિતા પણ એ જુએ છે, તો એના જોવામાં કાંઈ ભૂલ નથી. ભલે એના પિતાનો પુત્ર છે તો પણ એ પોતાના દ્રષ્ટિકોણથી જોવે છે ત્યારે એ બરાબર જોવે છે, એમાં કાંઈ ખોટું નથી. એ મારા પિતા છે એમ કહેવામાં જોવામાં એના માટે કાંઈ ખોટું નથી, બરાબર જ છે. બીજી બધી ભલે અનેક સંબંધોની પરિસ્થિતિની વચ્ચે રહીને એ જેમ એના પિતાના પુત્ર છે, મામાના ભાણે છે ને કાકાના ભત્રીજા છે, બધું છે, અનેક સંબંધો છે, અનેક સંબંધો હોવા છતાં પોતાના દ્રષ્ટિકોણથી જોવે છે તો બરાબર છે, એમ નહીં પોતાના પ્રયોજનથી જોવે છે. એમાં ખોટું સાચું જોવાનો પ્રશ્ન લાગુ કરી શકાતો નથી. અભેદતાના દ્રષ્ટિકોણથી અભેદ જ દેખાય ને ભેદ ન દેખાય એવું અભેદ નહીંનું પ્રયોજન છે, એવું શુદ્ધ નહીંનું પ્રયોજન છે, એવું નિશ્ચય નહીંનું પ્રયોજન છે, એમાં ભેદ જોવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. કે કેમ ભેદ છે ને જોતો નથી એ પ્રશ્ન ત્યાં લાગુ પડતો. આવડા ફોર્મ ભરવાને આવે છે ને એમની જાતના, એમાં નીચે ફૂટનોટ મારી હોય છે કે પ્રશ્નો અમે ઘણા લીધા છે પણ બધાને બધા લાગુ પડશે નહીં, એટલે જ્યાં લાગુ ન પડે ત્યાં નોટ એપ્લિકેબલ લખી નાખવું આવે છે કે નહીં, કે આ પ્રશ્ન ફોર્મ ભરનારને લાગુ પડતો નથી. અને વિરુદ્ધ પ્રશ્નો હોય એટલે કંઈ લાગુ ન પડે એ તો સ્વાભાવિક જ છે. એમ અહીંયા દ્રષ્ટિના વિષયમાં ભેદ કેમ દેખાતો નથી, ભેદ છે ને કેમ દેખાતો નથી એ પ્રશ્ન જ અહીંયા લાગુ પડતો નથી, એને લાગુ ન કરી શકાય. કેમ કે એનું ચોક્કસ કાર્ય, એનું કોઈ પરિણામનું એવી વિશિષ્ટપણું છે અથવા શ્રદ્ધાગુણ એક સ્પેસિફિક રીતે કામ કરે છે કે એમાં ભેદ પાડવાનું ક્યારે બનતું જ નથી, ચાહે પરમા શ્રદ્ધા હોય કે ચાહે સ્વમા શ્રદ્ધા હોય. અભેદપણે વળગવું, અભેદપણે થઈને પરિણમવું એવું શ્રદ્ધાગુણનું પરિણમન છે. ઉલટી જાય ત્યારે પર સાથે ને સુલતી જાય ત્યારે વળ સાથે, એ રીતે જ્ઞાનીની દ્રષ્ટિ અખંડ ચૈતન્યમાં કાંઈ ભેદ પાડતી નથી. તે દ્રષ્ટિના કાળમાં સાથે વર્તતું જ્ઞાન અને સાથેનું જ્ઞાન એટલે એવી દ્રષ્ટિ પ્રવર્તમાન છે તે જ કાળમાં ત્યારે જ સાથે વર્તતું જ્ઞાન એવો વિવેક જરૂર કરે છે કે આ ચૈતન્યના ભાવો છે ને આ પર એટલે ચૈતન્યના ભાવો નથી, બીજું કાંઈ છે. એમ જ્ઞાન સ્વપર પ્રકાશક હોવાથી દ્રષ્ટિ સ્વપર પ્રકાશક નથી, જ્ઞાન સ્વપર પ્રકાશક હોવાથી એવો ભેદ જ્ઞાન પાડે છે કે આ ચૈતન્યના ભાવો છે, આ ચૈતન્ય છે, આ સામાન્ય છે, આ વિશેષ છે, આ પર છે, શુદ્ધતા છે, અશુદ્ધતા છે, બધું જ્ઞાનમાં આવે. દ્રષ્ટિ હું કામ કરતી દ્રષ્ટિ અખંડ ચૈતન્યમાં ભેદ પાડવા ઊભી રહેતી નથી. બહુ સારો સમય જ્યારે એ જ્ઞાન ઓળખે છે શુદ્ધાત્માને, પરમાત્મ પદની પોતાના જ નિજ પરમ પદની ઓળખાણ થાય છે જ્ઞાનમાં, ત્યારે જે જ્ઞાન બળ ઉત્પન્ન થઈને એ વધતું વધતું એટલી હદે આત્મા પ્રત્યે આગળ વધે છે કે શ્રદ્ધા પછી અવળી રહી શકતી નથી, અને જ્યારે શ્રદ્ધા સવળી થાય છે ત્યારે કોઈ પણ ચેતનમાં રહેલા ચેતનના ભેદોમાં પણ પડવા ઊભી રહેતી. ઓળખતી વખતે જ્ઞાને ભેદ પાડ્યા, સમજણે ભેદ પાડ્યા, ઓળખતી વખતે કે આ જ્ઞાન છે, આત્મા છે, આવા આવા અનંત ગુણો, જ્ઞાનાદી અનંત ગુણોનું એકરૂપ તે આત્મા છે, વળી પર્યાયમાં આવા આવા સિદ્ધિ અશુદ્ધિના ભેદો પણ ઉત્પન્ન થાય છે, એ અશુદ્ધિના ભેદોમાં પરનિમિત હોય છે એવા પરપદાર્થોનું હૈયાથી પણ જ્ઞાન સ્વીકારે છે, જાણે છે, એવું બધું પ્રથમ આવી જવા છતાં દ્રષ્ટિ પલટો મારે છે ત્યારે બીજું બીજાને તો વિષય કરવા રોકાતી નથી, વિકારને પણ વિષય કરવા રોકાતી નથી, પણ ચૈતન્યમાં અંદર રહેલા ભેદોમાં પણ પડવાથી ઊભી રહેતી. પરિણમન ઓળખાણ શ્રદ્ધાનું પરિણમન કેવી રીતે સમ્યક શ્રદ્ધાનમાં કામ કરે છે એનો આ સ્વીકાર છે. દ્રષ્ટિ અખંડ ચૈતન્યમાં ભેદ પાડવા ઊભી રહેતી, દ્રષ્ટિ એવા પરિણામ ન કરે કે આટલું તો ખરું ને આટલી કચાશ છે, અવસ્થામાં આટલું સાચું છે, સમ્યક થતા આટલી શુદ્ધતા થઈ, હવે અશક્તિમાં આટલો રાગ ઉત્પન્ન થાય તે કચાશ છે, એની દ્રષ્ટિ જોવા કદી ઊભી રહેતી નથી. જ્ઞાન બધો વિવેક કરે છે, એવો પર્યાયનો વિવેક કરવો તે જ્ઞાનનું કાર્ય છે, દ્રષ્ટિનું કાર્યમાં નથી. દ્રષ્ટિ પોતાના કામે લાગેલી છે, અખંડ દ્રવ્ય સ્વભાવને ગ્રહણ કરીને સ્વીકારીને એવું પરિણમન એ કરે છે અભેદ ભાવે, કે જે પરિણમનના કારણે એમ કહી શકાય, એમ કહી શકાય કે આવા દ્રષ્ટિ પરના પરિણમનને કારણે અનંત ગુણો પૂર્ણતા સુધી ખીલા કરતા, પૂર્ણતા પ્રગટ કરી દીધા. પણ અશુદ્ધિ અશુદ્ધિનું શું એનો વિવેક તો કરવો જોઈએ સાધક દિશામાં, એ જ્ઞાન કરતો. એ ફરજ જ્ઞાનની છે અને દ્રષ્ટિની નથી. આમ છે, એ ધર્મ જ્ઞાનનો છે અને દ્રષ્ટિનો તે ધર્મ નથી. ધર્મ કહો કે એનો ગુણ કહો કે એનો સ્વભાવ કહો, દ્રષ્ટિ પોતાની રીતે કામ કરે છે. આ દ્રષ્ટિના પરિણમનને અને દ્રષ્ટિના વિષયને એમના સ્પષ્ટ કર્યો છે. જ્ઞાનમાં તો ઘણું ઘણું આવે છે, એટલી અવસ્થાની કચાશની નિમિત્તો કેવા છે એ પણ જ્ઞાન બરાબર જાણે છે, અને નિમિત્તોમાં પણ જ્ઞાન વિવેક કરે છે. જેટલો અવસ્થાની કચાશ સુધી સુધીનો વિવેક કરે છે ને, નિમિત્તોનો પણ જ્ઞાન વિવેક કરે છે, કે આ સત્પ્રાપ્તિના નિમિત્તો છે, આ મિથ્યાત્મના ગ્રહણ થાય એવા નિમિત્તો છે, આ અશુદ્ધિ અને વિભાવ વધે એવા નિમિત્તો છે, એવું જ્ઞાન બધો વિવેક કરે છે. જ્ઞાનમાં બધું આવે. જૈનમાં અને જૈનમાં સંપ્રદાય એવો ઉત્પન્ન છે કે જીન પ્રતિમા ન હોય, જીન પ્રતિમા સ્થાપવા જતા આરંભ સમારંભ મકાનના થતા હિંસા આદિ થાય છે, હિંસાની મુખ્યતા કરીને જીન પ્રતિમાને ગૌણ કરો, શું કરવું? ગુણ આગળ કર્યો, અહિંસાનો ગુણ કેળવો, ગુણ ગુણના બાને આવી ગયો. હવે જ્ઞાનને વિવેક કરવાનો રહ્યો કે બીજા જીવોની અહિંસા થાય છે, જરૂર દોષ છે. દોષ છે તે તો જરૂર દોષ જ છે, ત્રણેય કાળે દોષ છે. દોષને કોઈ કાળે કદી ગુણ કહી શકાય? હવે પ્રશ્ન એટલો રહ્યો કે જો બીજા જીવોની હિંસા થવાનો દોષ અને જીન પ્રતિમાનો રાગ થતા જે દોષ, અથવા જીન પ્રતિમાને દર્શન કરતા સમ્યત્વ આદિ થવાનો, પણ આત્મભાવ જાગ્રત થવાનો પણ જે ગુણ દોષની સાથે બીજું પડતું, અને બીજા જીવોની હિંસા હિંસામાં સમ્યત્વ આદિ થવાનો કોઈ ગુણ નહીં, એમાં એ પ્રશ્ન વિશે નીચે આવતો. તો આ બધો વિચાર વિવેક કરતા આ દોષ નાનો છે અને અહીંયા એક ગુણ ઘણો છે એમ સમજીને એ દોષને ગૌણ કરવામાં આવે છે. દોષને ગુણ જ સ્થાપવામાં આવતો, પણ દોષને ગૌણ કરવો એવો જે વિવેક કરવો એ જ્ઞાનનું કાર્ય છે. નિમિત્તોમાં પણ એ જ્ઞાન વિવેક કરે છે. આ તો સામાન્ય એનો ન્યાય છે. એની પ્રેક્ટિકલ સાઈડ બહુ મોટી છે. જીન પ્રતિમાના દર્શનની પ્રેક્ટિકલ સાઈડ બહુ મોટી છે. એ વિષય આગળ આવી ગયો. ભગવાનના પ્રતિમા જોતા ત્રણ સમસ્યા આપી એક તો બેઠા ને. ભગવાનના પ્રતિમા જોતા એટલે દર્શન કરતા એમ થાય કે ઓહો કેવા ખર્યા છે સ્વરૂપમાં, એનું સ્વરૂપ બજે આવે છે. હું પણ આવો છું એમ આવે છે. એ એનો પ્રેક્ટિકલ સાઈડનો પ્રયોગ છે. એ એની અંદરથી એટલો બધો જબરદસ્ત વિષય છે કે એના અનુભવીને તો એમ લાગે કે હરગી જ એનો નિષેધ થઈ શકે નહીં. ત્યાં કોઈ એમ કહે કે તમને સ્વર્ગ્રહનો આગ્રહ થઈ ગયો છે તો એ વાત જરા પણ ઉઠી નથી. પરનો પણ આગ્રહ આવો હોય છે, આત્માનો જ આગ્રહ હોય નહીં, પરનો પણ આગ્રહ આવો જ હોય છે. એથી વિરુદ્ધ આગ્રહ સામે ક્રમે થાય છે. હજારો તીર્થંકર થાય છે તે ક્રમે થાય છે, એક સાથે હજારો થતા નથી. અને જ્યારે થાય ત્યારે એના દર્શન થાય, આ તો શાશ્વત ચીજ છે. જ્યારે તમારી ઈચ્છા થાય ત્યારે એના દર્શન થાય એમ એના જન્મ એવી ઘણા ઘણા પડખા થયેલા, ઘણા અનેક પડખાઓ જ્ઞાનમાં પૂરતા હતા. ઘણા પડખાઓ